એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં અમે, એટલે કે હું અને મારા સાથી નિષ્ણાત, સાથે મળીને જટિલ વિષયોને સરળ બનાવીએ છીએ અને તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ.
નમસ્કાર. અને આજનો વિષય તો એવો છે ને જે ખરેખર આપણા બધાના જીવનને સ્પર્શે છે, ખાસ કરીને આ ડિજિટલ જમાનામાં. આપણે વાત કરવાના છીએ ફેક ફોટોઝ વિશે, એટલે કે બનાવટી છબીઓ અને વિડીયો.
બરાબર. આપણે રોજ કેટલું બધું જોઈએ છીએ સોશિયલ મીડિયા પર, સમાચારમાં, મિત્રો પાસેથી ફોટા વિડીયો. પણ હું ક્યારેય અટકીને વિચારીએ છીએ ખરા કે જે દેખાય છે એ બધું સાચું જ છે? મને લાગે છે કે આ સવાલ હવે વધારે ગંભીર બન્યો છે.
હા, એનું કારણ છે ટેકનોલોજી. એની જે હરણફાળ છે ને, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ એટલી શક્તિશાળી થઈ ગઈ છે કે એનાથી બનતી નકલી છબીઓ અને વિડીયો, જેને આપણે ડીપ ફેક કહીએ છીએ,
હા ડીપ ફેક,
એ એકદમ અસલી જેવા લાગે છે. અને બીજું શું, સોશિયલ મીડિયા, એ તો આને આંખના પલકારામાં દુનિયાભરમાં ફેલાવી દે છે.
અને ત્રીજો મુદ્દો પણ છે આપણી પોતાની માનસિકતાનો. આપણે સદીઓથી એમ જ માનતા આવ્યા છીએ કે જોયું તે સાચું. આપણું મગજ છે ને, એ દ્રશ્ય માહિતી પર બહુ સહેલાઈથી ભરોસો કરી લે છે. એટલે આ બધા પરિબળો ભેગા મળીને એક મોટો પડકાર ઊભો કરે છે, ખરું ને?
ચોક્કસ. અને આ જ પડકારને સમજવા માટે આપણે આજે હની ફરીદના પુસ્તક ફેક ફોટોઝનો આધાર લઈ રહ્યા છીએ.
તો ચાલો આ દ્રશ્ય છેતરપિંડીના વિશ્વમાં થોડા ઊંડા ઉતરીએ, સમજીએ કે અસત્ય અને ભ્રમણા વચ્ચેની લીટી કેટલી પાતળી થઈ ગઈ છે.
શરૂઆત કરીએ લેખકથી. હની ફરીદ કોણ છે આ વ્યક્તિ, અને આ વિષય પર બોલવા માટે એમની પાસે શું ખાસ છે?
હા, એ જાણવું જરૂરી છે.
જુઓ, હની ફરીદ એ કંઈ ખાલી સામાન્ય પ્રોફેસર નથી. હા, તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં ભણાવે છે. પણ એમની ઓળખ એનાથી ઘણી મોટી છે. તેઓ ડિજિટલ ફોરેન્સિક્સ,
એટલે કે ડિજિટલ પુરાવાની તપાસ, બરાબર?
હા, બરાબર. ડિજિટલ ફોરેન્સિક્સ મીડિયા મેન્યુપ્યુલેશન, એટલે કે મીડિયામાં થતી છેડછાડ, અને ઇમેજ એનાલિસિસ, આ ક્ષેત્રોમાં તેઓ દુનિયાના ટોચના, મતલબ ટોચના નિષ્ણાતોમાં ગણાય છે.
ઓહ, એટલે એમનું કામ જ આ છે, ડિજિટલ દુનિયામાં અસલી શું ને નકલી શું એનો ભેદભાવ રાખવો.
એકદમ સાચું. એમને તો ડિજિટલ ફોટો અને વિડીયોમાં થયેલી છેડછાડને પકડવા માટે ઘણી બધી પાયાની ફાઉન્ડેશનલ ટેકનિક વિકસાવી છે. અને એમનું કામ છે ને, એ ખાલી યુનિવર્સિટીની લેબ પૂરતું સીમિત નથી રહ્યું.
એટલે કે પ્રેક્ટિકલ દુનિયામાં પણ એમનો અનુભવ છે
ઘણો બધો. એમણે અમેરિકાના કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરને સલાહ આપી છે, ડાર્પા જેવી સંસ્થા સાથે કામ કર્યું છે, અને ઘણી મોટી ન્યૂઝ સંસ્થાઓ માટે કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. એમણે તો ફોરેન્સિક્સ નામની એક કંપની પણ શરૂ કરી હતી.
શેના માટે હતી આ કંપની?
એ ડિજિટલ ઇમેજ અને વિડીયોની સચ્ચાઈ, એની ઓથેન્ટિસિટી તપાસવાનું કામ કરતી હતી.
અરે વાહ, આ તો ખરેખર ખૂબ જ પ્રભાવશાળી કહેવાય. મતલબ કે એમની પાસે ટેકનોલોજીનું ઊંડું નોલેજ તો છે જ, પણ સાથે સાથે રિયલ વર્લ્ડમાં આ ટેકનોલોજીના સારા ખોટા ઉપયોગનો સીધો અનુભવ પણ છે.
આજ એમની વિશિષ્ટતા છે. તેઓ ખાલી સમસ્યાનું વિશ્લેષણ નથી કરતા, પણ ઉકેલ શોધવા અને એના માટેના ટૂલ્સ બનાવવામાં પણ એકદમ સક્રિય છે. ઘણા લોકો તો એમને ડિજિટલ જાસૂસ પણ કહે છે.
ડિજિટલ જાસૂસ, બરાબર. એટલે ફેક ફોટોઝના મુદ્દા પર એમનો દૃષ્ટિકોણ ખરેખર મહત્વનો અને આધારભૂત ગણાય.
ચોક્કસ.
તો હવે પુસ્તક પર આવીએ. ફેક ફોટોઝ. ફરીદ આ પુસ્તક દ્વારા મુખ્યત્વે શું કહેવા માંગે છે? એમનો મેઇન પોઈન્ટ શું છે?
ફરીદનો જે મૂળ તર્ક છે ને, એ બહુ રસપ્રદ છે. એ કહે છે કે આ ડીપ ફેક અને એઆઈથી બનતી છબીઓ, એ બધું ભલે આપણને આજે બહુ નવું અને અત્યાધુનિક લાગતું હોય,
હા લાગે છે,
પણ દ્રશ્યો દ્વારા છેતરપિંડી કરવાનો વિચાર એ કંઈ નવો નથી. એ તો ફોટોગ્રાફી જેટલો જ જૂનો છે. આજે આપણે જે સંકટ જોઈ રહ્યા છીએ, એ કોઈ રાતોરાત આવેલી ક્રાંતિ નથી, પણ વર્ષોથી ચાલતી આવતી છેતરપિંડીની વૃત્તિનું એક વધુ ખતરનાક સ્વરૂપ છે. એક પ્રકારની ઉત્ક્રાંતિ એમ કહી શકાય.
ઓ, એટલે કે માણસની જે છેતરવાની વૃત્તિ છે, એ તો એની એ જ રહી છે. ફક્ત હાથમાં આવેલા ઓજારો, પેલી ટેકનોલોજી, એ વધારે શક્તિશાળી અને સહેલાઈથી ઉપલબ્ધ બની ગઈ છે, એવું?
એકદમ બરાબર પકડ્યું. આજની સમસ્યા કેમ આટલી ગંભીર છે એના ચાર મુખ્ય કારણો ફરીદ ગણાવે છે. એક, ટેકનોલોજીની જબરદસ્ત તાકાત, અત્યંત વાસ્તવિક લાગે એવું નકલી બનાવવાની ક્ષમતા.
બીજું,
એનું લોકશાહીકરણ, એટલે કે આવા શક્તિશાળી ટૂલ્સ હવે ખાલી નિષ્ણાતો પાસે નથી, સામાન્ય માણસ માટે પણ ઉપલબ્ધ છે, કોઈ પણ બનાવી શકે.
હા, આ બહુ મોટો ફેરફાર છે.
ત્રીજું, સોશિયલ મીડિયા. એ તો જાણે આગમાં ઘી હુમવાનું કામ કરે છે, આવી બનાવટી સામગ્રીને વીજળી વેગે ફેલાવી દે છે. અને ચોથું, આપણી પોતાની માનસિકતા. પેલી જોયું તે સાચું વાળી વાત, આપણે બહુ સહેલાઈથી વિઝ્યુઅલ્સ પર વિશ્વાસ કરી લઈએ છીએ.
તો પુસ્તક આપણને કયા મોટા સવાલનો સામનો કરવા પ્રેરે છે? મુખ્ય પ્રશ્ન શું છે?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી પ્રશ્ન છે એ ખરેખર વિચારવા જેવો છે. એવી દુનિયામાં જ્યાં જોયેલું પણ સાચું ન હોય, ત્યાં દૃશ્ય અસત્યના આ મહાસાગરમાંથી આપણે સત્યનો રસ્તો કેવી રીતે શોધીશું? સત્યને બચાવવા માટે આપણે શું કરવું પડશે? કેવી વ્યાપક રણનીતિઓ, ટેકનિકલ, સામાજિક, શૈક્ષણિક અપનાવવી પડશે?
અને શું ફરીદ કોઈ એક આમ જાદુઈ ટેકનોલોજીકલ ઉકેલ સૂચવે છે કે બસ આ ટૂલ વાપરો એટલે બધું સોલ્વ?
ના ના, બિલકુલ નહીં. ફરીદ બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે આનો કોઈ એક સિંગલ મેજિકલ ટેકનોલોજીકલ સોલ્યુશન શક્ય જ નથી. આ બહુ જ જટિલ સમસ્યા છે, એટલે એનો ઉકેલ પણ મલ્ટીલેયર્ડ, એટલે કે બહુસ્તરીય હોવો જોઈએ.
એટલે કેવા સ્તરો?
એમાં ડિજિટલ ફોરેન્સિક્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી નક્કી કરવી પડશે, યોગ્ય કાયદા બનાવવા પડશે, અને સૌથી અગત્યનું, લોકોમાં જાગૃતિ ફેલાવવી પડશે. ક્રિટિકલ થિંકિંગ, એટલે કે વિવેચનાત્મક વિચારસરણી કેળવવી પડશે. મીડિયા લિટરેસી, એટલે કે મીડિયા સાક્ષરતા વધારવી પડશે. આ બધું જ કરવું પડશે.
મતલબ કે ઉકેલ ખાલી ટેકનોલોજીમાં નથી, પણ માણસ અને સમાજમાં પણ છે. તો પુસ્તકનો હેતુ શું થયો? ટેકનોલોજીને સરળ ભાષામાં સમજાવવી.
હા, અને તેને ઇતિહાસના સંદર્ભમાં મૂકવી, જેથી આપણને ખ્યાલ આવે કે આ કંઈ સાવ નવું નથી. અને પછી વાચકને આ ખતરા સામે સજાગ કરવો અને ઉકેલમાં ભાગીદાર બનવા માટે તૈયાર કરવો.
બરાબર, ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના કેટલાક રસપ્રદ ભાગો જોઈએ. તમે કહ્યું એમ, ફરીદ શરૂઆત ઇતિહાસથી કરે છે. એ દેખાડવા કે જોવું એટલે માનવું એ હંમેશા સાચું નથી હોતું.
હા, અને આ ઐતિહાસિક ઉદાહરણો ખરેખર આંખ ઉગાડનારા છે. એ ખાલી જૂની વાર્તાઓ નથી, પણ એ સમજાવે છે કે આજની જે ડીપ ફેક સમસ્યા છે એના મૂળ કેટલા ઊંડા છે. અને માણસનો જે છેતરવાનો સ્વભાવ છે એ ખરેખર બદલાયો નથી, ભલે સાધનો બદલાયા હોય.
કયા ઉદાહરણો આપે છે?
જેમ કે 19મી સદીમાં સ્પિરિટ ફોટોગ્રાફી બહુ ચાલતી હતી, ખબર છે?
હા, સાંભળ્યું છે, ભૂત પ્રેતના ફોટા જેવું કંઈક.
હા, ફોટોગ્રાફરો શું કરતા, ડબલ એક્સપોઝર જેવી ટ્રિક વાપરીને ફોટામાં મરી ગયેલા સ્વજનોના ભૂત દેખાડતા અને લોકો પાસેથી પૈસા કમાતા. એ વખતે ફોટોગ્રાફી નવીસવી હતી, એટલે લોકો સહેલાઈથી માની જતા.
અને પેલો પરીઓવાળો કિસ્સો, એ પણ બહુ જાણીતો છે, ખરું ને?
હા, 1917નો કોટિંગલી ફેરીઝનો કિસ્સો. બે નાની છોકરીઓએ કાર્ડબોર્ડના કટઆઉટ વાપરીને પરીઓ સાથેના પોતાના ફોટા પાડ્યા, અને એ ફોટા એટલા વાયરલ થયા, એટલા ચર્ચાસ્પદ બન્યા કે સર આર્થર કોનન ડોયલ જેવા બુદ્ધિશાળી માણસ પણ માની ગયા કે પરીઓ ખરેખર હોય છે.
બાપરે, એટલે છેતરપિંડી તો ત્યારે પણ થતી જ હતી, અને રાજકારણમાં ત્યાં પણ ફોટા સાથે છેડા થતા હશે ને?
ચોક્કસપણે, એનો ઇતિહાસ પણ બહુ જૂનો છે. સોવિયત યુનિયનના નેતા હતા સ્ટાલિન. એમણે પોતાના રાજકીય દુશ્મનો જેમ કે ટ્રોટ્સ્કી, એમને ઐતિહાસિક ફોટાઓમાંથી રીતસર ગાયબ કરાવી દીધા હતા, જાણે એ લોકો ક્યારે હતા જ નહીં.
અને બાપરે, આ તો ભયાનક કહેવાય.
અને અમેરિકામાં તો અબ્રાહમ લિંકનનું માથું એક બીજા રાજકારણીના વધારે પ્રભાવશાળી દેખાતા શરીર પર લગાવી દેવામાં આવ્યું હતું. વિચાર કરો, આ બધું ફોટોશોપ આવ્યું એ પહેલાં થતું હતું, એરબ્રશ અને ડાર્કરૂમની ટ્રિક્સથી.
આ બધા ઉદાહરણો એક વાત સ્પષ્ટ કરે છે, છબીઓ દ્વારા વાસ્તવિકતાને બદલવાની કે છેતરવાની વૃત્તિ નવી નથી જ.
નથી જ.
પછી આવ્યું ડિજિટલ યુગ. 1990માં આવ્યું ફોટોશોપ, અને એણે એમ કહો ને કે ઘેમે જ ઉબદલી નાખી.
કેમ?
કારણ કે હવે ફોટા સાથે છેડા કરવાની જે શક્તિ પહેલાં અમુક નિષ્ણાતાઓ કે સરકારો પાસે જ હતી, એ હવે લાખો કરોડો લોકોના કમ્પ્યુટરમાં પહોંચી ગઈ, સહેલું થઈ ગયું.
હા, ફરીદ પુસ્તકમાં સ્પ્લાઇસિંગ એટલે કે બે અલગ ફોટાના ભાગ જોડીને એક બનાવવો, ક્લોનિંગ એટલે કે ફોટાનો એક ભાગ કોપી કરીને બીજો ભાગ ઢાંકી દેવો, રીટચિંગ એટલે કે દેખાવ સુધારવો, આ બધી બેઝિક ડિજિટલ ટેકનિક સમજાવે છે. અને આ બધું એટલું કોમન થઈ ગયું છે ને કે આપણને ઘણીવાર ખ્યાલ પણ નથી રહેતો કે ફોટો એડિટેડ છે.
આની અસર શું થઈ, ખાસ કરીને પત્રકારત્વ અને કાનૂની પુરાવા પર?
બહુ મોટી અસર થઈ. શું ડિજિટલ ફોટા કે વિડીયોને પુરાવા તરીકે સ્વીકારી શકાય એવા સવાલો ઊભા થયા. અને આના કારણે જ ડિજિટલ ફોરેન્સિક્સનું આખું ક્ષેત્ર વિકસ્યું, જેનો હેતુ જ આવી છેડછાડને પકડવાનો છે. પણ એક વાત નક્કી થઈ ગઈ, વિશ્વાસપાત્ર લાગે એવી નકલી છબીઓ બનાવવી ખૂબ ખૂબ સહેલી બની ગઈ.
અને હવે આપણે એઆઈના યુગમાં છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેણે આ પડકારને ક્યાંય વધારે જટિલ બનાવી દીધો છે.
સાચી વાત, હવે તો મશીન પોતે જ નકલી સામગ્રી બનાવતા શીખી ગયું છે. ફરીદ આમાં ગેન્સ, જનરેટિવ એડવર્સરિયલ નેટવર્ક્સ નામની ટેકનોલોજીનો ખાસ ઉલ્લેખ કરે છે.
ગેન્સ એ શું છે, જરા સરળ ભાષામાં સમજાવશો?
ચોક્કસ. એને આમ સમજો, જાણે બે એઆઈ વચ્ચેની સ્પર્ધા છે. એક એઆઈ છે જનરેટર એટલે કે નકલી કલાકાર, અને બીજું એઆઈ છે ડિસ્ક્રિમિનેટર એટલે કે કલા વિવેચક.
ઓકે, સ્પર્ધા કેવી?
જનરેટર નકલી ફોટા બનાવે છે અને ડિસ્ક્રિમિનેટર એને પકડવાની કોશિશ કરે છે કે આ અસલી છે કે નકલી. જનરેટર શું કરે, એ સતત વધુને વધુ સારા, વધુને વધુ વિશ્વાસપાત્ર નકલી ફોટા બનાવતું જાય, ત્યાં સુધી જ્યાં સુધી ડિસ્ક્રિમિનેટર છેતરાઈ ન જાય, એ કહી ન શકે કે આ નકલી છે.
બાપરે, એટલે આ પ્રોસેસથી એઆઈ એટલું સારું નકલી બનાવતા શીખે છે કે માણસ પણ ન પકડી શકે?
ઘણીવાર એવું જ બને છે. એઆઈ એટલી વાસ્તવિક નકલી છબીઓ બનાવતા શીખે છે કે માણસ માટે પણ એને ઓળખવી ખૂબ મુશ્કેલ બની જાય છે.
અને પેલી ડીપ ફેક્સની વાત થતી, એમાં આ જ ટેકનોલોજી વપરાય છે?
મુખ્યત્વે હા. ડીપ ફેક્સમાં શું થાય, કોઈ એક વ્યક્તિનો ચહેરો લેવાનો અને વિડીયોમાં બીજા વ્યક્તિના શરીર પર એવી રીતે લગાવી દેવાનો કે લાગે કે એ જ વ્યક્તિ બોલી રહી છે કે હાવભાવ કરી રહી છે. પણ ફરી ચેતવણી આપે છે કે ખતરો ખાલી ડીપ ફેક વિડીયો પૂરતો નથી હો.
એટલે બીજા કેવા ખતરા છે?
એઆઈ હવે એવા લોકોના ચહેરા અને ફોટા બનાવી શકે છે જે આ દુનિયામાં છે જ નહીં, ક્યારેય જન્મ્યા જ નથી. તમે પેલી ધીસ અર્સન ડઝ નોટ એક્ઝિસ્ટ જેવી વેબસાઇટ જોઈ છે?
હા, જોઈ છે. ડરાવણું છે.
એ જ રીતે એઆઈ કોઈના અવાજનો નાનો સેમ્પલ લઈને એ જ અવાજમાં ગમે તે બોલાવી શકે છે. અને જીપીટી જેવા લેંગ્વેજ મોડલ તો માણસ જેવું જ, ક્યારેક તો માણસ કરતાં પણ સારું લખાણ લખી શકે છે. મતલબ કે અવાજ, લખાણ, છબી, વિડીયો, માહિતીનું કોઈપણ સ્વરૂપ હવે એઆઈ દ્વારા મેનિપ્યુલેટ થઈ શકે છે.
આ બધું સાંભળીને ખરેખર ચિંતા થાય છે. લાગે કે હવે કશા પર ભરોસો ન કરી શકાય. પણ શું આ નકલી વસ્તુઓને પકડવાનો કોઈ રસ્તો છે? નિષ્ણાતો, ફોરેન્સિક એક્સપર્ટ્સ, એ લોકો કેવી રીતે કામ કરે છે?
હા, રસ્તાઓ છે. કામ અઘરું છે પણ અશક્ય નથી. ફરીદ એમના પુસ્તકમાં ડિજિટલ ફોરેન્સિક્સની કેટલીક પદ્ધતિઓ સરસ રીતે સમજાવે છે. આ નિષ્ણાતો શું કરે છે, એ નકલી સામગ્રીમાં રહેલી નાની નાની ખામીઓ, સૂક્ષ્મ સંકેતો કે પછી ડિજિટલ ફિંગરપ્રિન્ટ શોધી કાઢે છે. એક પ્રકારની ડિજિટલ જાસૂસી જ સમજો ને.
એવી કોઈ પદ્ધતિઓ જે સામાન્ય માણસ પણ થોડી સમજી શકે?
ચોક્કસ. એક છે પ્રકાશ અને પડછાયાનું વિશ્લેષણ. ઘણીવાર શું થાય, નકલી ફોટો બનાવતી વખતે બે અલગ અલગ ફોટા જોડે ત્યારે બંનેમાં પ્રકાશની દિશા અલગ હોય અથવા પડછાયા બંધ બેસતા ન હોય, ભૌતિકશાસ્ત્રના નિયમોનું પાલન ન થતું હોય. એઆઈ પણ હજુ આ બાબતમાં ભૂલો કરે છે. નિષ્ણાતો આવી નાની અસંગતતા પકડી પાડે છે.
બીજું કંઈ?
બીજી એક રસપ્રદ ટેકનિક છે બાયોમેટ્રિક સિગ્નેચર્સ જોવી, એટલે કે માણસના શરીરની કુદરતી નિશાનીઓ, જેમ કે ડીપ ફેક વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે એની આંખના પલકારા મારવાની રીત કદાચ અકુદરતી હોય, અથવા તો
અથવા શું,
આપણા ચહેરા પર લોહીનું પરિભ્રમણ થાય છે ને, એના કારણે ત્વચાના રંગમાં બહુ સૂક્ષ્મ ફેરફાર થતો રહે છે. સારા કેમેરા એને પકડી શકે છે, પણ ડીપ ફેકમાં કદાચ આ સૂક્ષ્મ ફેરફાર, જેને પલ્સ કહી શકીએ, એ ગેરહાજર હોય. આવી નાની બારીક બાબતો પરથી પણ ખ્યાલ આવી શકે છે.
વાહ, મતલબ કે બનાવનારા અને પકડનારા વચ્ચે સતત દોડ ચાલી રહી છે, એકબીજાથી આગળ નીકળવાની હોડ.
કલી બનાવવાની ટેકનોલોજી વધુ ને વધુ સારી બનતી જાય છે, તો એને પકડવાની ફોરેન્સિક પદ્ધતિઓ પણ વિકસતી જાય છે. 100% ખાતરી કદાચ હંમેશા ન મળે, પણ પ્રમાણીકરણ માટે મજબૂત વૈજ્ઞાનિક આધાર ચોક્કસપણે છે.
આ બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે આ પુસ્તકની મુખ્ય થીમ્સ કે સંદેશા તારવીએ, તો મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ મુદ્દો એ જ છે કે આ છેતરપિંડી નવી નથી, ફક્ત તેનું સ્વરૂપ બદલાયું છે. પેલી છેતરપિંડીની સાતત્યતા.
સાચી વાત છે. આ કન્ટિન્યુટી ઓફ ડિસેપ્શન એ ખૂબ જ મહત્વની થીમ છે. આપણે ભારતમાં પણ જોઈએ છીએ ને, કેવી રીતે ફોટોશોપ કરેલા ફોટા કે પછી કોઈ વિડીયોને ખોટા સંદર્ભમાં મૂકીને અફવાઓ ફેલાવાય છે, ખાસ કરીને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર. આ વૃત્તિ જૂની છે, ટેકનોલોજી એને ખાલી નવું બળ અને નવી સ્પીડ આપી છે.
બરાબર. બીજી થીમ છે અસમપ્રમાણતા અને લોકશાહીકરણ. એટલે કે નકલી સામગ્રી બનાવવી સહેલી અને સસ્તી છે, પણ એને પકડવી, એની સામે લડવું, એ મુશ્કેલ અને ખર્ચાળ છે. અને ઉપરથી બનાવટના સાધનો હવે બધા પાસે છે.
હા, આ એસિમેટ્રી એન્ડ ડેમોક્રેટાઇઝેશન બહુ મોટો પડકાર છે. એનું પરિણામ આપણે રોજ જોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ બહુ ઓછા સાધનો અને થોડી આવડતથી નકલી સમાચાર કે ફોટો બનાવીને વાયરલ કરી શકે છે, અને એની અસર લાખો લોકો પર થઈ શકે છે. એને રોકવી, એની ચકાસણી કરવી, એ બહુ મોટું કામ છે.
ત્રીજી થીમ જે મને લાગે છે કે સૌથી વધુ ગંભીર છે, તે છે ધ લાયર્સ ડિવિડન્ડ, એટલે કે જૂઠાણાનો લાભ. આ શું છે?
હા, આ લાયર્સ ડિવિડન્ડનો ખ્યાલ ફરીદ બહુ ભારપૂર્વક સમજાવે છે, અને એ ખરેખર ચિંતાજનક છે. ફરીદ કહે છે કે સૌથી મોટો ખતરો એ નથી કે લોકો નકલી વસ્તુને સાચી માની લેશે, એ તો છે જ, પણ એનાથી મોટો ખતરો એ છે કે લોકો સાચી વસ્તુને પણ નકલી માનવા લાગશે.
ઓહ, એટલે કે એટલી બધી નકલી માહિતી ફેલાય કે પછી સાચી માહિતી આવે તો પણ લોકો શંકા કરે કે આ પણ ફેક જ હશે.
બરાબર. જ્યારે બધું જ શંકાસ્પદ લાગે, ત્યારે કોઈ પણ વાસ્તવિક પુરાવાને, કોઈ પણ સાચી હકીકતને પણ આ તો ફેક છે, આ તો મેન્યુપ્યુલેટેડ છે કહીને ઉડાવી શકાય છે. આ જૂઠ ફેલાવનારાઓ માટે ફાયદાકારક છે.
અને આના કારણે સમાજમાં શું થાય? મીડિયા પરથી, પુરાવા પરથી, નિષ્ણાતાઓ પરથી, બધા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય. સત્ય શું છે એ નક્કી કરવું જ અઘરું બની જાય. આ તો આપણા લોકતંત્ર માટે પણ બહુ ખતરનાક છે.
ચોક્કસ. અને એટલે ચોથી થીમ આવે છે કે આ સમસ્યાનો ઉકેલ કોઈ એક જગ્યાએ નથી, કોઈ એક સિલ્વર બુલેટ નથી. બહુસ્તરીય સંરક્ષણ જરૂરી છે, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે, જેમ કે ફોરેન્સિક્સ, કાયદા બનાવવા પડશે, પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, વોટ્સએપ ને જવાબદાર બનાવવા પડશે, અને સૌથી અગત્યનું શિક્ષણ અને જાગૃતિ.
શિક્ષણ અને જાગૃતિ. ભારતમાં ડિજિટલ સાક્ષરતાની કેટલી જરૂર છે એ આપણે સૌ જાણીએ છીએ.
તાતી જરૂર છે. અને અંતે આ બધાનો સરવાળો શું, એ છે પાંચમી થીમ, સહિયારી વાસ્તવિકતાનું ધુવાણ, ઇરોઝન ઓફ શેર્ડ રિયાલિટી. જો આપણે મૂળભૂત તથ્યો પર જ સહેમત ન થઈ શકીએ, જો સત્ય શું છે એ અંગે જ આપણા ભાગલા પડી જાય, તો સમાજ તરીકે આપણે સાથે મળીને કોઈ પણ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકીએ?
વાત સાચી છે. આનાથી તો સમાજમાં ધ્રુવીકરણ જ વધે, ભાગલા પડે. એટલે જ આ મુદ્દો ખાલી ટેકનોલોજીનો નથી, પણ સામાજિક અને રાજકીય પણ છે.
એકદમ.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા ધારદાર છે ને કે મનમાં રહી જાય. ચાલો એવા કેટલાક પણ વાત કરીએ.
હા, એમાંથી એક વિચાર જે મને બહુ ગમ્યો એ હતો, સાધનો બદલાય છે, ઈરાદો નહીં. સ્ટાલિનને ફોટોશોપની જરૂર નહોતી, તેની પાસે એરબ્રશ હતું.
આ સીધું એ જ વાત પર આવે છે કે ફોકસ ટેકનોલોજી પર નહીં, પણ એની પાછળ રહેલા માનવીય ઈરાદાઓ પર હોવું જોઈએ. સમસ્યા ટેકનોલોજી નથી, એનો ઉપયોગ કરનાર માણસ છે, એની વૃત્તિ છે.
બરાબર. બીજો વિચાર પેલો લાયર્સ ડિવિડન્ડ વાળો છે, એના પર ભાર મૂકે છે. જુઠ્ઠાણાનો લાભ, એટલે કે સાચા પર અવિશ્વાસ કરવો, એ વાસ્તવિક ખતરો છે.
હા, આ ફરીથી યાદ અપાવે છે કે નકલીમાં ફસાઈ જવું એ ખરાબ છે, પણ એનાથી વધુ ભયાનક એ છે કે સત્ય પોતે જ શંકાના ઘેરામાં આવી જાય. આ આપણા વિશ્વાસના પાયાને જ હચમચાવી નાખે છે.
ત્રીજો વિચાર ઉકેલ તરફ ઇશારો કરે છે. આપણે ફક્ત ટેક દ્વારા, એટલે કે ફક્ત ટેકનોલોજીથી આ સમસ્યામાંથી બહાર નીકળી શકીશું નહીં. વિવેચનાત્મક વિચારસરણી ચાવીરૂપ છે.
એટલે ફરી પાછી એ જ વાત, ઉકેલ ટેકનોલોજીની સાથે સાથે માનવીય સમજણ, શિક્ષણ અને સતર્કતામાં રહેલો છે. આપણે સૌએ વધારે વિચારશીલ, વધારે જાગૃત બનવું પડશે.
અને છેલ્લો વિચાર, જે આપણી આજની ડિજિટલ દુનિયાનું બહુ સચોટ પ્રતિબિંબ પાડે છે, આપણે જોવું એટલે માનવું યુગમાંથી માનવું પછી જોવું યુગમાં આવી ગયા છીએ, ખાસ કરીને એલ્ગોરિધમ્સને કારણે.
ઓ, આ બહુ જ મહત્વની વાત છે. આનો શું મતલબ? માનવું પછી જોવું
મતલબ કે સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ આપણને શું બતાવે છે? મોટે ભાગે એ જ વસ્તુઓ જે આપણી પહેલેથી રહેલી માન્યતાઓ સાથે મેળ ખાય છે, આપણે ગમતું હોય એવું. એટલે આપણે જે પહેલેથી માનીએ છીએ એને સમર્થન આપતી વસ્તુઓ જ આપણને વધારે દેખાય છે, અને આપણી માન્યતાઓ વધુને વધુ દૃઢ થતી જાય છે, ભલે એ ખોટી માહિતી પર આધારિત કેમ ન હોય. આપણે જે માનીએ છીએ એ જ જોઈએ છે.
સમજાયું. આ તો ફિલ્ટર બબલ અને ઇકો ચેમ્બર જેવી વાત થઈ.
હા, એ જ. અને આ આપણને એવા ફેક્સ માટે વધુ સંવેદનશીલ બનાવે છે જે આપણા પૂર્વગ્રહોની પુષ્ટિ કરે છે.
તો આ બધી ગહન ચર્ચા પછી હવે એકદમ પ્રેક્ટિકલ વાત પર આવીએ. સામાન્ય શ્રોતા માટે આમાંથી શું શીખવા જેવું છે? રોજિંદા જીવનમાં આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
ફરીથી કેટલીક ખૂબ જ વ્યવહારુ ઉપયોગી સલાહ આપે છે. પહેલું અને સૌથી મહત્વનું છે પ્રતિબિંબિત સંશયવાદ કેળવો, રિફ્લેક્સિવ સ્કેપ્ટિસિઝમ.
એટલે શું કરવાનું?
એટલે કે કંઈ પણ જુઓ, ફોટો, વિડીયો, સમાચાર, તો તરત જ એને સાચું માની ન લો, અને ખાસ કરીને એને આગળ શેર કરતા પહેલા એક ક્ષણ થોભો, વિચાર્યો, શંકા કરો.
પણ વિચારવામાં મદદ કરવા માટે કોઈ ટૂલ કે પદ્ધતિ છે? કેવી રીતે વિચારવું?
હા, એના માટે ફરીથ એક સરસ ટૂલ આપે છે. PAUSE પદ્ધતિ, એક્રોનિમ છે. PAUSE.
ઓકે, એ શું છે?
પી એટલે પ્રોબ ધ સોર્સ, સ્ત્રોત તપાસો. આ માહિતી આવી ક્યાંથી, કોણે કીધી, શું એ સ્ત્રોત ભરોસાપાત્ર છે, અજાણ્યા વોટ્સએપ મેસેજ પર ભરોસો કરાય?
બરાબર.
એ જ વિડીયો, છબી કે વિડીયોનું ધ્યાનથી વિશ્લેષણ કરો. શું એમાં કંઈક અજુકતું લાગે છે, કંઈક વિચિત્ર, ખોટું? પ્રકાશ, પડછાયા, કિનારીઓ, બધું બરાબર છે? કંઈક ખૂંચે છે? યુ એટલે અન્ડરસ્ટેન્ડ ધ કોન્ટેક્સ્ટ, સંદર્ભ સમજો. શું આ જ વાત બીજા વિશ્વસનીય સ્ત્રોતો પણ કહી રહ્યા છે? શું આ ફોટો કે વિડીયો અત્યારનો જ છે, કે પછી કોઈ જૂનો ફોટો ખોટા સમયે વાયરલ થઈ રહ્યો છે? એનું સાચું સંદર્ભ શું છે? એસ એટલે સર્ચ ફોર વેરિફિકેશન, ચકાસણી માટે શોધો. ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ જેવા ઓનલાઈન ટૂલ્સ વાપરી શકાય. એનાથી ખબર પડે કે આ છબી પહેલાં ક્યાં વપરાઈ છે, કયા સંદર્ભમાં વપરાય છે. ફેક્ટ ચેકિંગ વેબસાઇટ્સ પણ તપાસી શકાય.
અને છેલ્લે ઈ એટલે ઇવેલ્યુએટ યોર ઓન ઇમોશન્સ, તમારી પોતાની લાગણીઓનું મૂલ્યાંકન કરો. જે સામગ્રી તમે જોઈ રહ્યા છો એ જોઈને તમને કેવું લાગે છે? ગુસ્સો આવે છે, ડર લાગે છે, બહુ ખુશી થાય છે. ઘણીવાર ફેક ન્યૂઝ આપણી લાગણીઓને ભડકાવવા માટે જ બનાવાયા હોય છે. જો કોઈ વસ્તુ તમને બહુ જ ભાવનાત્મક રીતે અસર કરતી હોય તો ખાસ થોભીને વિચારવું કે ક્યાંક તમને ઉશ્કેરવાનો પ્રયાસ તો નથી ને.
વાહ, આ પોઝ પદ્ધતિ, સ્ત્રોત તપાસો, વિશ્લેષણ કરો, સંદર્ભ સમજો, ચકાસણી કરો અને તમારી લાગણીઓનું મૂલ્યાંકન કરો, આ તો ખરેખર બહુ જ ઉપયોગી છે, રોજ વાપરી શકાય એવી.
હા, અને આ સિવાય ફરીદ પેલી ચીપ ફેક્સથી પણ સાવધાન રહેવાનું કહે છે.
ચીપ ફેક્સ એટલે શું?
એટલે એવી છેડછાડ જે બહુ હાઈટેક ના હોય, ફોટોશોપ કે ડીપ ફેક જેવી જટિલ ન હોય, પણ છતાં બહુ અસરકારક રીતે છેતરી શકે. જેમ કે કોઈ નેતાનો વિડીયો હોય, એને જાણી જોઈને ધીમો કરી દેવાનો, જેથી એ નશામાં હોય એવું લાગે.
ઓ હા, આવું તો જોયું છે. અથવા કોઈ જૂનો ફોટો હોય, કોઈ બીજી ઘટનાનો, એને ખોટા કેપ્શન સાથે અત્યારનો બતાવી દેવાનો, અથવા કોઈ લાંબા વિડીયોમાંથી ખાલી એક નાનકડો ભાગ કાપીને બતાવવાનો, જેથી આખો અર્થ જ બદલાઈ જાય. આ બધી ચીપ ટ્રિક્સ છે, પણ બહુ નુકસાન કરી શકે છે. એટલે આપણે આવી સહેલી લાગતી છેતરપિંડીથી પણ બચવાનું છે.
બરાબર. અને વ્યક્તિગત સ્તરે સાવચેતી રાખવા ઉપરાંત સામાજિક સ્તરે આપણે શું કરી શકીએ? શું આપણું કોઈ યોગદાન હોઈ શકે?
ચોક્કસ હોઈ શકે. પહેલું તો આપણા આસપાસના લોકોમાં, કુટુંબમાં, મિત્રોમાં આ વિશે વાત કરવી, જાગૃતિ ફેલાવવી. બીજું, શાળાઓ અને સમુદાયોમાં મીડિયા સાક્ષરતાના કાર્યક્રમોને ટેકો આપવો એની માંગ કરવી. આપણા બાળકોને નાનપણથી જ શીખવવું પડે કે ઓનલાઈન જે દેખાય એ બધું સાચું ન હોય.
અને પેલી મોટી કંપનીઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, એમની જવાબદારી વિશે શું?
એમની બહુ મોટી જવાબદારી છે. આપણે નાગરિક તરીકે એમની પર દબાણ કરવું જોઈએ કે તેઓ નકલી સામગ્રીને ઓળખવા અને એને ફેલાતી રોકવા માટે વધુ સક્રિય બને. એમના પ્લેટફોર્મ પર શું ફેલાઈ રહ્યું છે એની જવાબદારી એમણે લેવી પડે, અને જરૂર પડીએ જે લોકો જાણી જોઈને નુકસાનકારક ફેક્સ બનાવે છે અને ફેલાવે છે એમની સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવાય એનું સમર્થન કરવું જોઈએ. આ લડાઈ સામૂહિક છે, આપણે સૌએ એમાં ભાગીદાર બનવું પડશે.
આખી ચર્ચામાંથી મને વ્યક્તિગત રીતે બે મુખ્ય વાતો બહુ સ્પર્શી ગઈ. પહેલી, પેલો લાયર્સ ડિવિડન્ડનો ખ્યાલ. એ વિચાર કે સત્ય પોતે જ શંકાસ્પદ બની શકે છે, એ કેટલું ભયાવહ છે. અને બીજું, મને જાણીને આશ્ચર્ય થયું કે આ સમસ્યા ખરેખર કેટલી જૂની છે. ટેકનોલોજી ભલે બદલાય, પણ માણસની વૃત્તિ તો એની એ જ રહી છે.
મારા માટે સૌથી મહત્વની વાત એ રહી કે હની ફરીદ જેવા આટલા મોટા ટેકનોલોજી નિષ્ણાત હોવા છતાં તેઓ આખરે ઉકેલ માટે માનવીય પાસા પર, શિક્ષણ, જાગૃતિ, વિવેચનાત્મક વિચારસરણી પર સૌથી વધુ ભાર મૂકે છે. એ આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, એના પડકારોનો સામનો કરવા માટે આપણે માણસ તરીકે વધુ સજાગ, વધુ વિચારશીલ થવું પડશે. અને હા, પેલી ચિપફેક્સની વાત પણ. ઘણીવાર આપણે મોટા ડિફેક્ટ્સની ચિંતા કરીએ છીએ, પણ આ નાની સહેલી છેતરપિંડીઓ પણ એટલી જ, કદાચ વધુ નુકસાનકારક હોઈ શકે છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આ જ્ઞાનગોષ્ઠીનું સમાપન કરીએ. આપણે જાણીએ છીએ કે એઆઈ હવે માત્ર લખેલા શબ્દો પરથી, ટેક્સ્ટ ડિસ્ક્રિપ્શન પરથી સંપૂર્ણપણે નવી, ફોટોરિયલિસ્ટિક લાગતી છબીઓ અને વિડીયો બનાવી શકે છે. મિડજર્ની, ડાલી, સોરા જેવા ટૂલ્સ આવી ગયા છે. આવા સંજોગોમાં ભવિષ્યમાં પ્રમાણિકતા, ઓથેન્ટિસિટીનો અર્થ શું રહેશે? આપણે એવા ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર થઈ શકીએ જ્યાં કદાચ સામાન્ય માણસ માટે વાસ્તવિક શું છે અને કૃત્રિમ, સિન્થેટિક શું છે એ બંને વચ્ચેનો ભેદ પારખવો લગભગ અશક્ય બની જાય? આ એક મોટો પ્રશ્ન છે, જરૂર વિચારજો.
ચોક્કસ વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.